समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निर्जरा अधिकार मा गाथा 215 नो स्वाध्याय आपणे करी रह्या छे। गाथा गाथा नो अर्थ भावार्थ अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचन ना महद अंशो आपणे लीधा छे। હવે બાકી રહેલ અંશ આજે લઈશું। મૂળ ગાથામાં એ વાત આવી કે અતીત એટલે ભૂતકાળના કર્મના ઉદય એનો ઉપભોગ જ્ઞાનીને નથી, કેમ કે એ ઉપભોગ તો એ વખતે થઈ ગયો એટલે એવા ઉપભોગરૂપ પરિગ્રહ જ્ઞાનીને નથી। અતીત કર્મ ઉદય ઉપભોગ જે વીતી ગયો છે એનો પરિગ્રહ જ્ઞાનીને નથી, અને ભવિષ્યના એવા કર્મના ઉદયો જેને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય એનો ઉપભોગ કરવાની ઈચ્છા પણ જ્ઞાનીને નથી, અને વર્તમાનમાં કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે અને જ્ઞાની એવા સંયોગોનો ઉપભોગ કરે છે જેમ કે આહાર આદિ લે છે, તો એવા ઉપભોગને એ પોતાના જ્ઞેય તરીકે જાણે છે, એને હેય બુદ્ધિએ એ ઉપભોગે છે। આ વાત મૂળ ગાથામાં કરવામાં આવી। ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કર્યો અને બીજી પણ કેટલીક વાત આપણને સમજાવી, તો એ વાતને આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7 પાના નંબર 310, એમાં ગઈ વખતે આપણે એ વાત લીધી હતી કે જ્યારે ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાનીને એવા ભવિષ્યના ઉપભોગ રૂપ પરિગ્રહ ભાવની કોઈ વાંછા નથી એટલે એને એવા પરિગ્રહને ધારતા નથી, એવા પરિગ્રહને ધારણ કરતા નથી। આ બધી વાત સમજાવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ 5મા ગુણસ્થાનની વાત છે ને, કેમ કે ભવિષ્યમાં કાંઈ વાંછા નથી, વાંછા નથી એટલે કે એને નિદાન નથી, વાંછા નથી એટલે એને નિદાન નથી કે મને આને લીધે થઈને આવું મળો અથવા આવું મળે એવું નિદાન નથી। એટલે પ્રશ્ન કરનારે જે પ્રશ્ન પૂછ્યો એ બરાબર યથાસ્થાને પૂછ્યો કે આ તો એવું લાગે છે કે એને નિદાન નથી, અને પછી શાસ્ત્ર પ્રમાણે તો એમ લાગે કે નિદાન તો 5મે ગુણસ્થાને નથી હોતું ને, એટલે એની આશંકા બરાબર છે। અને ગુરુદેવે એ આશંકાનું સમાધાન આપ્યું કે ભાઈ, નિદાન ન હોવું એ 4થા ગુણસ્થાનથી જ વાત બની જાય છે, 4થે ગુણસ્થાનથી જ નિદાન નથી। નિશલ્યો વ્રતિ એમ તત્વાર સૂત્રમાં આવે છે। શલ્ય કેટલા? 3 પ્રકારના શલ્ય, મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય। આ 3 શલ્ય એટલે એ 3 શલ્ય નથી એવો એ વ્રતિ એમ એ કહેવામાં આવ્યું છે। એટલે તત્વાર સૂત્રમાં એમ આવ્યું છે કે ની શલ્યો વ્રતિ, એટલે ત્યાં જેને મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય એ 3નો અભાવ થયો છે તેને સમ્યક દર્શન થયું છે, અને તેને અંતરસ્થિતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય ત્યારે તેને વ્રતિ કહેવામાં આવે। હવે વ્રતિ કહેવામાં આવે એટલે કે વ્રત તો ક્યારે હોય? તો કે 5મા ગુણસ્થાન હોય, પાંચમા ગુણસ્થાને એ દેશવ્રતી છે, એને દેશવ્રત હોય છે એટલે દેશ ચારિત્ર છે, હજી પૂર્ણ ચારિત્ર નથી. ચોથા ગુણસ્થાને તો આપણે એમ કહીએ છીએ કે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય છે, સંયમ આચરણ ચારિત્ર પાંચમા ગુણસ્થાનથી હોય એટલે દેશવ્રત એ પાંચમા ગુણસ્થાને હોય. એટલે જે આશંકા કરનાર છે એની વાત એ રીતે હતી કે પાંચમા ગુણસ્થાનથી વ્રત થાય તો એ પ્રમાણે તો એને પાંચમું ગુણસ્થાન હોવું જોઈએ કે જ્યારે એને આ બધા શલ્યનો અભાવ થયો હોય એમાં નિદાન શલ્યનો પણ અભાવ થયો હોય. હવે અહીંયા આ સમજવાનું હતું એટલે ગુરુદેવે એમ સમજાવ્યું કે ભાઈ ચોથા ગુણસ્થાને એને આ ત્રણેય શલ્ય ખરેખર તો ચાલ્યા જાય છે. ચોથા ગુણસ્થાને જયારે સમ્યક દર્શન થાય ત્યારે એને એ મિથ્યા દર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યનો અભાવ થાય છે અને એમ થયા પછીથી એને અંતરમાં સ્થિરતા વધે એટલે વ્રતનો વિકલ્પ હોય છે અને એમ એ વ્રતી થાય છે, દેશવ્રતી થાય છે એટલે પાંચમા ગુણસ્થાનની દશામાં આવે છે. એટલે એ રીતે જોઈએ તો ચોથા ગુણસ્થાને પણ એને નિદાન નથી, નિદાન નથી એટલે વાંછા નથી, ભવિષ્યમાં આમ થાય એવી વાંછા નથી. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને ભવિષ્યમાં કર્મના ઉદયને કારણે આવતા સંયોગોની કોઈ ઈચ્છા નથી, આકાંક્ષા નથી, વાંછા નથી કે આવું થાય, આવું થાય તો સારું, એવી કોઈ વાંછા હોતી નથી. એટલે એને નિદાન શલ્યનો અભાવ થયો છે. સમ્યક દર્શન થતા મિથ્યાત્વ જાય છે, માયા જાય છે અને નિદાન શલ્ય પણ જાય છે, એ ત્રણે ત્રણ શલ્ય જાય છે એટલે ચોથા ગુણસ્થાનથી એની દશા આવી હોય છે. તત્વાર્થ સૂત્રમાં નિઃશલ્યો વ્રતી કહ્યું છે એટલે ત્યાં એ વાત ગર્ભિત છે કે ચોથું ગુણસ્થાન એને આવ્યું છે, એને આ ત્રણેય શલ્યનો અભાવ થયો છે અને હવે એ અંતરમાં સ્થિરતા વધારતા એને વિકલ્પ વ્રતનો જ આવશે એટલે કે એને એવું સંયમ આચરણ ચારિત્ર જ થશે. હવે આ વાત કરી વ્રતની એટલે ફરી પાછું ગુરુદેવે બીજું વિશેષ સમજાયું કે વ્રતી કોને કહીએ? આ બાહ્યમાં બધા વ્રત લે છે એ કઈ વ્રતી નથી, એ તો બાળ વ્રત અને બાળ તપ છે. બાળકોની રમત હોય ને એ ડોક્ટર ડોક્ટર રમે કે પછી ચોર પોલીસ રમે તો એમાં કઈ સાચું હોતું નથી, એવી રીતે મિથ્યાત્વ સહિત છે એના વ્રત એના તપ બધા બાળ વ્રત અને બાળ તપ છે. એથી વધુમાં વધુ શુભનો બંધ પડે એટલે કે પુણ્યનો બંધ પડે પણ એથી કાંઈ નિર્જરા થાય નહીં, એમાં સંવર હોતો જ નથી એટલે નિર્જરા થતી જ નથી, સ્વરૂપને સ્પર્શતા જ નથી. એટલે એ વ્રત વિશેની વાત ગુરુદેવે એમાં વધારે સમજાવી, કેમ કે વ્રતિની વાત નીકળી એટલે પછી એમાં સમજાવ્યું કે વ્રતિ કોણ કહેવાય, વ્રતિ કોને કહીએ કે જેને મિથ્યાત્વ ગયું છે અને રાગની રૂચિ છૂટી ગઈ છે, શુભભાવ સારો છે એવી રૂચિ રહી નથી, પુણ્યને લીધે થઈને મને સારી ગતિ મળશે એવી રૂચિ રહી નથી, એવા સમ્યક દ્રષ્ટિ છે એને સાચા વ્રત અને સાચા તપ હોય. વળી વ્યવહાર રત્નત્રય હોય એની પણ એને રૂચિ નથી, એ શુભભાવ એને આવે ન આવે એમ નહીં પણ છતાંય એની રૂચિ નથી, સ્વ સ્વરૂપના આનંદની જ એકમાત્ર રૂચિ છે અને એને માયા મિથ્યાત્વ નિદાન એમ ત્રણ શલ્ય ગયા છે એવા એ સંકિતી છે. એટલે એને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. હવે વ્રતનો વિકલ્પ શા માટે કહ્યું? કેમ કે વ્રત જે થાય છે, ઉપવાસ થયો દાખલા તરીકે, તો એમાં ઉપવાસ ક્યાં થાય છે? એ શરીરમાં થાય છે, જે બાહ્યમાં, એટલે એ વિકલ્પ સહિતની દશા થઈ. પોતે એવો ભાવ કરે છે ઉપવાસનો ત્યારે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે એટલે સહજ રીતે એવો ઉપવાસ થઈ જાય છે, સહજ રીતે એવો ઉપવાસ થઈ જાય છે. પણ પહેલા એને એવો વિકલ્પ હોય છે કે જે મારું નથી એને હું મારું જાણીને શા માટે વર્તું, આ આહાર કે કઈ મારું કાર્ય નથી, એનો હું કરતા નથી, તો મને શા માટે આહાર હોય, અને એમ કરીને સ્વરૂપમાં એ લીનતા કરે છે અને આપોઆપ એ દિવસે આહાર ગ્રહણ થતો નથી, એટલે સાચો ઉપવાસ થઈ જાય છે. એટલે પહેલા એવો વિકલ્પ આવે છે અને ત્યારે એ વ્રતી થાય છે. વ્રતી થાય છે એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, વારંવાર સ્વરૂપમાં જવાનો જ પુરુષાર્થ કરે છે, એટલે એને એવા વ્રત થાય છે. પણ મિથ્યાત્વ છે અને એ માત્ર આહારને છોડે છે, એથી કઈ એવા વ્રત થતા નથી, એથી કઈ નિદ્રા થતી નથી. અને આગળ પણ ફરીથી સમજાવ્યું કે વ્રત કોને હોય, કે જેને મિથ્યાશલ્યનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યાશલ્યનો નાશ ક્યારે થાય? મિથ્યાશલ્યનો નાશ ક્યારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથી, વ્યવહાર રત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ છે, ધર્મ છે, આવું સ્વ આશ્રયે જ્ઞાન અને શ્રદ્ધાન કરે ત્યારે એ મિથ્યાશલ્યનો નાશ થાય. જ્યાં સુધી આવી માન્યતા કરે છે, દ્રઢતા કરે છે, ત્યાં સુધી જે વાત બનતી નથી. પણ અનુભવ સહિત સ્વનો આશ્રય થાય છે અને અનુભવ સહિત એવી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે ત્યારે એ વાત બને છે. એટલે વર્તમાનમાં વિકલ્પ સહિતની દ્રઢતા કરીએ અને પછી આગળ વધીને સ્વરૂપના આશ્રયે એમ જ જ્ઞાન અને શ્રદ્ધાન થાય ત્યારે સમ્યક્ત્વ થાય છે, એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે અને એને સાચા વ્રત અને તપ હોય છે. સ્વસન્મુખતાના પરિણામ વિના સમ્યક દર્શન હોય નહીં અને સમ્યક દર્શન વિના કોઈ વ્રત તપ હોતા નથી. ભલે બહારમાં એને વ્રત તપના વિકલ્પ હોય અને શરીરની એવી ક્રિયા વર્તતી હોય, તે છતાં એ બધો શુભભાવ છે. વ્યવહાર રત્નત્રય એ પર સન્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યક દર્શન કે વિકરાગતા પ્રગટતા નથી. વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો શુભભાવ અને બાહ્યમાં નગ્ન દિગંબરપણું હોય, 28 મૂળ ગુણ સહિત એવું દ્રવ્યલિંગ પણ હોય અને એવી સભાનતા હોય, એમાં ક્યાંય અતિચાર પણ ના આવે, પણ આ બધું છે તે વ્યવહાર રત્નત્રય છે. એમાં પરની સન્મુખતા છે, પરનું લક્ષ છે, એટલે એના પરિણામ રૂપે પુણ્યનો બંધ થાય, પણ સંવર કે નિર્જરા થતા નથી. અને સમ્યક દર્શન જેને થયું છે એને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, ત્યારે એવા શુભભાવ, એવા વ્રત તપના વિકલ્પ, એવી ચારિત્રની, બાહ્ય ચારિત્રની સભાનતા, આ બધું હોય છે અને એ બધું હોય છે એને સહકારી કારણ કહેવામાં આવે છે. પણ કોઈ પણ સહકારી કારણ હોય તો એનું મૂળ કારણ હોય કે ન હોય, કે એકલું સહકારી કારણ જ હોય? મૂળ કારણ છે જ નહીં ને પછી સહકારી કારણ ક્યાંથી આવ્યું? મૂળ કારણ છે તો સહકારી કારણ છે. એટલે મૂળ કારણ તો નિશ્ચયથી પોતાના સ્વરૂપનો આશ્રય, એ મૂળ કારણ, અને એવો જે આશ્રય કરે એને પછી બહારમાં આવું બધું હોય એ સહકારી કારણ કયું? એ વ્યવહાર રત્નત્રય કયો. અને એ આખો વ્યવહાર રત્નત્રય પર સન્મુખતાના પરિણામ છે. જ્યારે નિશ્ચય રત્નત્રય છે તે સ્વરૂપના આશ્રય થાય છે અને એમ થતાં એ સમ્યક દર્શન થાય છે અને વિતરાગી પરિણામ થાય છે. આ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધી. હવે આગળ કહે છે કે એણે અનંતકાળમાં સ્વદયા નથી કરી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો અનંત ગુણનો એવો સ્વભાવ છે, એવું પરિણમન થાય છે, અનંત ગુણ રૂપે પરિણમન છે અને એ પરિણમન એક રૂપે છે, એટલે એનો એવો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ એના ગુણને કારણે હોય છે, એના ગુણો જેવા છે એવો એનો સ્વભાવ છે. પૂદગળમાં કોઈ પણ પૂદગળ દ્રવ્ય લઈએ તો એનો એક વિશિષ્ટ સ્વભાવ હોય છે. સોનું સોનાના સ્વભાવે પરિણમે છે, ચાંદી ચાંદીના સ્વભાવે પરિણમે છે. એટલે કોઈ પણ દ્રવ્ય એ એનામાં રહેલા ગુણ પ્રમાણે એ પરિણમે છે, એ એનો સ્વભાવ છે. આ જીવ દ્રવ્ય છે એ ચેતન છે, ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ છે, અનંત ગુણોનું પરિણમન છે. સુખ શાંતિ આદિ બધા ગુણો અંદર પડ્યા છે એટલે એવું પરિણમન છે, અને એવું પરિણમન એને અનુભવમાં આવે છે, એવો જ એનો સ્વભાવ છે. એટલે એવા સ્વભાવ ભાવે પરિણમન કરવું, એવા સ્વભાવ ભાવે પરિણમન કરવું એ સહજ પરિણમન છે. પણ એવા સ્વભાવ ભાવનો ઘાત કરીને, એવા સ્વભાવ ભાવથી ચલિત થઈને, બહારમાં પરનું લક્ષ્ય કરીને જે પરિણમન થાય એમાં સ્વભાવ ભાવનો ઘાત થાય છે, એટલે સ્વની હિંસા થાય છે. અનંત કાળમાં આવી સ્વની હિંસા જ એણે કરી છે, એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એણે અનંત કાળમાં સ્વદયા નથી કરી. પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે એનું લક્ષ્ય કરીને પોતાની હિંસાને ટાળવાનું એણે ક્યારેય કર્યું નથી, એટલે સ્વની દયા નથી પાળી. પરની દયા પાળવા એ ઊંચો નીચો થઈ જાય છે. જે કરી નથી શકતો એ કરવા માટે એ વિકલ્પમાં રાચી રહે છે, પણ એને સ્વની દયા નથી પાળવી. જે કરી શકે છે એ એને કરવું નથી. ગુરુદેવ એટલે સમજાવે છે કે એણે એટલે આ જીવે અનંત કાળમાં સ્વદયા નથી કરી. રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે. રાગની ઉત્પત્તિ જ ન થવી એટલે પોતાના પરિણામ સ્વલક્ષે જ હોય, બીજું કાંઈ હોય નહીં, પોતે સ્વભાવ ભાવે પરિણમે તો એને રાગની ઉત્પત્તિ ન થાય, તો એ સ્વની દયા પાળી સ્વનો ઘાત થતો અટકાયો, સ્વને અભયદાન આપ્યું, પોતાના સ્વભાવનું અભયદાન એને આપ્યું એમ કહેવાય. અને પરની દયા, પરની દયા તો ભાઈ તું પાળી શકતો નથી. અને પરની દયા પાળવાનો જે ભાવ છે એ શુભભાવ છે, એ શુભરાગ છે. અને શુભરાગ છે એટલે પુણ્યબંધનું કારણ છે. પણ એવા પુણ્યબંધનું કારણ કરવા જતા તારા સ્વભાવ ભાવની હિંસા થાય છે. પરની દયા પાળવાનો ભાવ શુભભાવ છે, અને એવા શુભભાવે જો તું રાચી રહીશ તો તારા સ્વભાવ ભાવનો તો ઘાત થશે. એટલે કહે છે કે પરની દયા પાળવાનો જે ભાવ થાય છે તે રાગ છે, શુભભાવ છે, અને એવા રાગ દ્વારા સ્વની હિંસા થાય છે, એ સ્વની હિંસાનો ભાવ છે. તો શું સ્વની હિંસા કરવી અને પરની દયા પાળવી એવો ભાવ કરવો, કે પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, કરવા જેવું શું છે? સિદ્ધાંતથી બરાબર તર્ક દ્વારા સમજીએ, સિદ્ધાંતને લઈને સમજીએ તો વાત એમ જ લાગે કે ના ના, સ્વની હિંસા તો થવા દેવાય જ નહીં. પોતાનો ભાવ, સ્વભાવ ભાવ એની હિંસા થશે તો બંધ જ પડશે. એટલે સ્વભાવ ભાવે રહેવું, કેમ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થઈ ગયા છે, અને એમ થતાં જ કેવળ જ્ઞાન થાય છે અને એમ જ ભવનો અંત આવે છે. એટલે એ તો કરવા જેવું જ છે. તો પછી શુભ ભાવે આ પરની દયા પાળવી કે ન પાળવી, પ્રભુ એ પાળવા કે ન પાળવાનો પ્રશ્ન જ નથી. એવો વિકલ્પ તને આવે, એવો ભાવ આવે, ત્યાં સુધી આવે કે જ્યાં સુધી તું તારા સ્વરૂપમાં સ્થિર નથી થતો ત્યાં સુધી એવો ભાવ આવ્યા વિના રહેશે નહીં, એવો વિકલ્પ હશે જ. જ્યારે તું તારા સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તું તારા સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે સ્વભાવ ભાવનો ઘાત થતો નથી. પણ જ્યારે તું પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે ત્યારે તને શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં, તને શુભભાવ આવશે જ, પરની દયા પાળવાનો ભાવ આવશે જ. પણ જે જ્ઞાની છે એ સમજે છે કે આ ભાવ આવ્યો છે, આ ભાવ આવ્યો છે તો એટલા માટે આવ્યો છે કે હું મારા સ્વરૂપમાં સ્થિર નથી, એટલી મારી નબળાઈ છે, એટલે આવો શુભભાવ આવ્યો છે, અને આ શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ છે, એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી નથી. જેટલો સમય એવા શુભ ભાવમાં હું રોકાઈ રહીશ એટલો સમય મારો વ્યર્થ જાય છે. એને બદલે મારે શીઘ્ર મારા સ્વરૂપ તરફ ઢળવું જોઈએ અને મારે મારા સ્વભાવ ભાવે રહેવું જોઈએ. એટલે આ રીતે શુભ ભાવ છે તે જ્ઞાનીને હેય બુદ્ધિએ હોય છે, એટલે કે છોડવા લાયક છે. કોની અપેક્ષાએ છોડવા લાયક છે? સ્વરૂપની અપેક્ષાએ શુભ ભાવ છોડવા લાયક છે. આવી જ્ઞાનીની દ્રષ્ટિ છે, આવી જ્ઞાનીની શ્રદ્ધા છે. ગુરુદેવે બધું સ્પષ્ટ કરી દીધું છે. શુભ ભાવ તો ગમે તે પ્રકારનો હોય, એવો ભાવ કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય, નામ કર્મ બંધાય અને એવું જ ગોત્ર મળે. તીર્થંકર નામ કર્મ અને તીર્થંકર ગોત્ર એ પ્રાપ્ત થાય એવો શુભ ભાવ, એવું ઉત્કૃષ્ટ પુણ્ય છે. પણ એના દ્વારા કઈ કેવળ જ્ઞાન નથી થતું, એ કર્મ છે. અને કર્મ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ તો અઘાતી કર્મ છે, એટલે નામ અને ગોત્ર છે અને એવું આયુષ્ય છે. એટલે ચાર અઘાતી કર્મમાં કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને જે બાકી રહે છે એમાં એને દૂર કરવા માટે પણ એમણે કાંઈ કરવું પડતું નથી. એટલે એવા એ અઘાતી કર્મની પ્રકૃતિ બંધાય છે. એવો શુભ ભાવ કે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય એ ભાવ પણ શું છે? એ પણ અઘાતી કર્મની પ્રકૃતિ છે. એટલે જે બંધ પડ્યો છે એ પણ એ અપેક્ષાથી જોઈએ તો શું છે? એ અપરાધ છે. કેમ કે કોઈ પણ કર્મનો બંધ પડવો એ પોતાનો દોષ છે, અપરાધ છે. એટલે એ અપેક્ષાએ અહીંયા એને એમ કહેવામાં આવ્યું કે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે અને સ્વભાવની હિંસા છે. ત્યાં પણ સ્વભાવ ભાવ નથી, કેમ કે એ શુભ ભાવમાં છે ત્યાં એને સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એટલે એ અપેક્ષા અહીંયા વાત કરવામાં આવી. આગળ પણ વાત કરે છે કે જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય કે જે ભાવથી આહારક શરીર બંધાય. જો આહારક શરીર રિદ્ધિધારી મુનિને હોય, રિદ્ધિધારી મુનિ આહારક શરીર દ્વારા પોતે પોતાના આશંકાના સમાધાન માટે કે મહાવિદેહ ક્ષેત્રમાં કે એમ જઈ શકે છે, એવું આહારક શરીર એમને રિદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે આ પણ ઉત્કૃષ્ટ પુણ્યનું કારણ છે. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાય કે જે ભાવથી આહારક શરીર બંધાય તે બધો ભાવ ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. અને એ ભાવ છે એ પોતાના સ્વભાવ ભાવની અપેક્ષાએ એ અપરાધ છે. સ્વભાવ ભાવ શુદ્ધ ભાવ છે, એ ભાવે એને રહેવું જોઈએ, ત્યાંથી ચ્યુત ન થવું જોઈએ, પોતાના સ્વભાવ ભાવે જ એને રહેવું જોઈએ. અને એમ નથી રહેતો અને આવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવે એ થાય છે તો એને પણ અપરાધ કયો, કેમ કે એ શુભ ભાવ છે, રાગ છે, બંધનું કારણ છે. અને જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોય નહીં. મુક્તિનું કારણ નથી એટલે ધર્મનું કારણ નથી, કેમ કે ધર્મ છે એ તો અબંધ પરિણામ છે. ધર્મનો અર્થ શું છે? ધર્મનો અર્થ એ થાય કે પોતે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરે. એટલે એવા પરિણામ ક્યારે થાય? સ્વભાવના લક્ષ્ય થાય, સ્વભાવ ભાવે પરિણમતા થાય, સ્વના આશરે એવા ધર્મની પ્રાપ્તિ થાય. અને ત્યાં કોઈ બંધ પડતો નથી. ધર્મ તો અબંધ પરિણામ છે. અને પાંચ મહાવ્રત આદિના પરિણામ તો આશ્રવ અને બંધરૂપ છે. આવો મુક્તિનો માર્ગ છે, આવો મોક્ષનો માર્ગ છે. કોઈ એમ માની લે કે અમે મહાવ્રત પાળીએ છીએ અને તે ધર્મ છે તો એમ નથી, કેમ કે એ શુભ ભાવ છે. અને શુભ ભાવને અહીંયા ચારિત્રનો દોષ કયો? જો વિરોધાભાસી લાગે છે ને કે મહાવ્રત પાળે એ તો મુનિ છે, એમને તો ચારિત્ર હોય, અને અહીંયા તો એમ કે છે કે અમે મહાવ્રત પાળીએ છીએ તે ધર્મ છે એમ છે નહીં, કેમ કે એ તો રાગ છે, ચારિત્રનો દોષ છે. આવું કેમ ગુરુદેવે કહ્યું? કેમ કે ચારિત્રની વ્યાખ્યા જ જુદી છે. ચારિત્ર શું છે? તો કે ચારિત્ર તો સ્વરૂપમાં રમવું, સ્વરૂપમાં રમણતા કરવી એનું નામ ચારિત્ર છે. મહાવ્રત જે છે એ તો પરલક્ષે, શરીરના લક્ષે પડાય છે, ત્યાં સ્વરૂપનો આશ્રય નથી. જયારે ચારિત્રમાં શું છે તો કે ચારિત્રમાં તો સ્વરૂપમાં રમણતા છે, લીનતા છે. ચારિત્ર શું છે? ચારિત્રની અહીંયા વ્યાખ્યા કરી છે કે ચારિત્ર તો સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં રમણતા થાય એવું જ ચારિત્ર હોય, અને એવું ચારિત્ર જેને હોય એને બાહ્યમાં એવા મહાવ્રત હોય. જેને સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર છે એને બહારમાં મહાવ્રત હોય છે. એટલે જો માત્ર મહાવ્રત દ્વારા જ એ પોતે ચારિત્ર પાળે છે, પોતાને ચારિત્ર છે એમ માને તો એ વાત બરાબર નથી, એમ અહીંયા ગુરુદેવનું સમજાવવું છે. અને એને ચારિત્રનો દોષ કયો છે? ચારિત્ર સ્વરૂપમાં રમણતા રૂપે હોય છે, પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એ જ નિશ્ચયથી ચારિત્ર છે. અને એવા ચારિત્ર દ્વારા આગળ વધતા વધતા પોતાના સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરે છે, ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ એમાં સ્થિર થાય છે, અને એમ થતા એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કુંકુંદાચાર્ય ભગવાને પ્રવચન સારમાં કહ્યું છે ને કે સ્વરૂપે ચરણમ ચારિત્રમ, સ્વરૂપે ચરણમ ચારિત્રમ. સ્વરૂપમાં ચરવું, સ્વરૂપમાં રમણતા કરવી, સ્વરૂપમાં સ્થિરતા કરવી, લીનતા કરવી એનું નામ ચારિત્ર છે. ચારિત્ર કોને કહીએ? કે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં સ્વમાં સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલી કરવી, અતિન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે. અહીંયા કહે છે કે ધર્મી જીવને એક આનંદની જ ભાવના છે, પોતાની દશામાં એક આનંદ પ્રગટ કરવાની જ ધર્મીને ભાવના છે, બીજી કોઈ ભાવના નથી. પોતાની દશા જ એવી છે ધર્મીને કે એ એકમાત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરે એવી જ એને ભાવના થાય. કેમ એમ થાય છે? કેમ કે એની દશા જ એવી છે. શું છે દશામાં? તો કે એને સ્વરૂપનો સ્પર્શ કર્યો છે, એકવાર એવો આનંદનો અનુભવ કર્યો છે, એટલે દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પોતાની દશામાં એક આનંદ પ્રગટ કરવાની જ ધર્મીને ભાવના રહે છે. અંદર અનંત ગુણ સ્વરૂપ પ્રભુ આત્મા, એ આત્મામાં એક ભાવ નામની શક્તિ છે. શું કહ્યું? એમાં એક ભાવ નામની શક્તિ છે. જેમ આત્મામાં જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, તેમ ભાવ નામનો પણ ગુણ છે. 47 શક્તિના પ્રકરણમાં આ વાત આવે છે. હવે જેને અખંડ એકરૂપ ચિદરૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે, તેને તે ભાનમાં અંદર જે ભાવ શક્તિ છે તેની પણ પ્રતીતિ આવી છે. અંદરમાં આ ભાવ નામનો ગુણ છે, એટલે કે ભાવ નામની શક્તિ છે, એની પ્રતીતિ પણ એને આવી છે. જેને આત્માનું ભાન થયું છે એટલે કે જેને સ્વાનુભૂતિ થઈ છે એવા જ્ઞાનીને આ ભાવ શક્તિ છે એની પ્રતીતિ આવી છે. તો એ ભાવ શક્તિનું કાર્ય શું છે? તો કહે છે કે ભાવ શક્તિના કારણે તેને વર્તમાન કોઈ નિર્મળ પર્યાય થાય, થાય ને થાય જ, કરવી પડે એમ પણ નહીં. ભાવ શક્તિના કારણે તેને વર્તમાન કોઈ નિર્મળ પર્યાય થાય, થાય એટલે થાય જ, નિર્મળ પર્યાય થાય. ભાવ શક્તિનું એ કાર્ય છે. ભાવ શક્તિ એવી છે કે એને નિર્મળ પરિણામ એવા થાય છે, એ કાંઈ કરવા પડે એમ નહીં. ભાવ શક્તિનો ધરનારો ગુણી પ્રભુ આત્મા શુદ્ધ અને ભાવ શક્તિ પણ શુદ્ધ. અને તેનું કાર્ય શું? તો એનું કાર્ય એ છે કે સમયે સમયે આત્મામાં નિર્મળ પર્યાય થાય જ છે, એટલે હોય જ છે. ભાવ શક્તિને કારણે સમયે સમયે, દરેક સમયે આત્મામાં નિર્મળ પર્યાય થાય જ છે, શું કહ્યું કે કોઈ ગુણ છે તો તેનું કાર્ય પણ હોય ને, એટલે અહીંયા આ ભાવ નામનો ગુણ છે અને ગુણ છે તેનું કાર્ય છે, એનું પરિણમન પણ થઈ રહ્યું છે, તો એનું કાર્ય શું છે, એના દ્વારા શું થાય છે, એની એ ભાવ શક્તિ, એ ભાવ શક્તિ દ્વારા શું થાય છે, એવા ભાવ ગુણના પરિણમન દ્વારા શું થાય છે, તો કે એનું પરિણમન થાય છે એટલે એની પર્યાય પણ હોય, પરિણમન છે એટલે પર્યાય પણ છે, દરેક ગુણ છે એનું પરિણમન છે, એને પરિણમન છે એટલે દરેક સમયે સમયે એની પર્યાય હોય છે, તો એની પર્યાય છે તો એ ભાવ શક્તિ નું કાર્ય શું છે, એ પર્યાય છે એ ભાવ શક્તિ નું કાર્ય છે, તો એમાં એ કાર્ય કયા પ્રકારનું છે, તો કહે છે કે જેને શક્તિ અને શક્તિમાન પ્રભુ આત્માની પ્રતીતિ થઈ છે તેને સમયે સમયે થવા વાળી નિર્મળ પર્યાય થયા વિના રહે જ નહીં, થાય જ, એ ભાવ શક્તિનું કાર્ય છે, એટલે ભાવ ગુણનું પરિણમન એવા ભાવ શક્તિના કાર્ય રૂપે છે, અને એમાં કાર્ય શું થાય છે, તો કે સમયે સમયે થવા વાળી નિર્મળ પર્યાય થાય, થાય ને થાય જ, જેને આ શક્તિ અને શક્તિમાન એવા ભગવાન આત્માની પ્રતીતિ છે તેને સમયે સમયે થવા વાળી નિર્મળ પર્યાય થયા વિના રહેતી નથી, એટલે એને એ પ્રતીકમાં પણ આવે જ છે, એને એ પ્રતીકમાં આવે છે, પણ જેને દ્રષ્ટિ જ આત્મા તરફ નથી કરી એને આ બધું ક્યાંથી સમજાય, એને ક્યાંથી એ વાત હોય. ગુરુદેવ કહે છે કે એ ભાવ શક્તિનું કાર્ય છે, સમયે સમયે થવા વાળી નિર્મળ પર્યાય થાય જ છે, એ ભાવ શક્તિ છે, ભાવ એવો ભાવ, એ ભાવ છે, શું ભાવ છે, તો કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપ ની નિર્મળ પર્યાય એ સમયે સમયે થાય છે, એ શુદ્ધ સ્વરૂપ છે એટલે નિર્મળ પર્યાય થાય છે, એવો ભાવ છે, એ ભાવ ગુણનું કાર્ય છે. જ્ઞાન ગુણનું કાર્ય શું છે, તો કે સમયે સમયે એને જ્ઞાન થાય જ છે, જ્ઞાન ગુણનું પરિણમન, તો એ પરિણમન ને લીધે જ્ઞાનની પર્યાય થાય છે દરેક સમયે, અને એ પર્યાયનું શું કાર્ય છે, તો કે એમાં જ્ઞાન થાય છે, જીવને જ્ઞાન ન થાય એવો કોઈ સમય નથી હોતો. એવી રીતે આ ભાવ શક્તિ છે, ભાવ ગુણ છે અને એનું પરિણમન છે, એટલે એ પરિણમન થયું એટલે કાર્ય થયું, અને એ પર્યાયમાં દરેક સમયે પોતાનું નિર્મળ સ્વરૂપ છે એવી પર્યાય થાય જ છે, એટલે સમયે સમયે નિર્મળ પર્યાય થાય છે, એ ભાવ શક્તિનું કાર્ય છે. જે રાગ થાય તેની એ વાત નથી, કેમ કે ભાવ શક્તિનું પરિણમન તો નિર્મળ પરિણમન થવું તે છે, અને ત્યારે જે મલિન પરિણામ આવે છે તેનો તો તે જ્ઞાતા જ છે, સાથે મલિન પરિણામ પણ છે તો એનો તો એ જ્ઞાની જ્ઞાતા જ છે, અને પેલું નિર્મળ પરિણમન પણ સાથે થઈ જ રહ્યું છે, કેમ કે ભાવ નામનો ગુણ છે, ભાવ નામની શક્તિ છે, એનું પરિણમન છે, એટલે નિર્મળ પર્યાય થાય જ છે. પણ બિચારાને આનું ક્યાંથી ભાન પડે, સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ નથી એને આ વાત ક્યાંથી સમજાય, સ્વરૂપનું લક્ષ્ય કરતા અને એક વખત જેને આવો અનુભવ થાય છે એને આ બધું બરાબર સ્પષ્ટ થઈ જાય છે. આ તો બધું અનુભવવાનું છે પ્રભુ, આ અનુભવવાની વસ્તુ છે, સ્વરૂપને અનુભવવાનું છે, સ્વરૂપ અનુભવવા યોગ્ય છે, એનો ગમે તેટલો શબ્દમાં વિસ્તાર કરીએ પણ એનો પાર આવે એમ નથી, કેટલા ગુણો અને કેટલી વાત અને કેટલા પ્રકારના પરિણમનને આ બધું જે છે એને આપણે શબ્દ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ છીએ એ સારી વાત છે, પણ આ બધું સમજીને છેવટે તો પોતાના સ્વરૂપમાં જવું છે, એ પુરુષાર્થ ન કરીએ અને માત્ર સ્વાધ્યાય કર્યા કરીશું તો એથી કાંઈ દાડો વળવાનો નથી, જીવન પૂર્ણ થઈ જશે પંડિતાઈમાં, અને પંડિતાઈમાં જીવન પૂર્ણ થઈ જશે. પોતાને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપને સ્પર્શવાનું છે એ વાત તો સવારના પોરમાં એને યાદ હોવી જ જોઈએ, અને એણે સવારના પોરમાં જ્યારે કોઈ બીજા વિકલ્પ આવ્યા નથી ત્યારે નિર્વિકલ્પતાનો અભ્યાસ કરવો જોઈએ, જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રઢતા એણે કરી છે ને. રોજ આ સ્વાધ્યાય કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ છે અને પોતે કેવો છે એની વારંવાર દ્રઢતા થઈ છે એટલે એવા ભાવમાં જે રહ્યો છે એને સવારના પોરમાં બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે એ નિર્વિકલ્પતાનો અભ્યાસ કરે છે તો જે દ્રઢતા થઈ છે પોતે જ્ઞાયક 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 જ્ઞાન સ્વરૂપ છે ઓમકાર સ્વરૂપ છે એ ઓમકાર સ્વરૂપની પ્રતીતિ એને નિર્વિકલ્પતાના અભ્યાસ દરમિયાન થઈ જાય છે એટલે નિર્વિકલ્પતાનો અભ્યાસ કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ અનુભૂતિ થાય છે એ એણે કરવો જોઈએ આ જ્ઞાનીને સમ્યક દર્શન થયું છે માટે એ જ્ઞાની છે એને પોતાથી બીજું બધું ભિન્ન થયું છે ભેદ જ્ઞાન થયું છે અને એમાં સ્વભાવ સિવાયના અન્ય ભાવ બધા જ પોતાથી જુદા એને જ્ઞેય તરીકે જણાય છે એટલે જે મલિન પરિણામ આવે છે એનો પણ એ તો જ્ઞાતા જ છે એને પણ એ જાણે છે વળી તે મલિન પરિણામને જાણવા વાળી પર્યાય પણ શુદ્ધ ભાવ શક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે મલિન પરિણામને જાણવા વાળી પર્યાય એટલે એનું જ્ઞાન એ પણ ભાવ શક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે ભાવ શક્તિને કારણે બધા જ ગુણોનું પરિણમન જે થાય છે એ નિર્મળ પરિણમન છે એવી નિર્મળ પર્યાય થાય છે દરેક સમયે ભાવ શક્તિને કારણે ભાવ ગુણના પરિણમનને કારણે જે કાર્ય થઈ રહ્યું છે એમાં દરેક ગુણનું પરિણમન જે એક રૂપે નિર્મળ થાય એવી નિર્મળ પર્યાય થાય છે એ થયા વિના રહેતી જ નથી એટલે મલિન પરિણામને જાણવા વાળી પર્યાય પણ શુદ્ધ ભાવ શક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે થોડીક સૂક્ષ્મ વાત છે પણ વારંવાર વાંચવાથી એ વાત બરાબર બેસી જશે ભાવ શક્તિના કારણે ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાય જે પ્રકારનો રાગ બાકી છે તેને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે ભાવ આત્માને એવો ભાવ છે અંદર પડ્યું છે તો હોવાપણાની વાત અહીંયા તો દર્શાવી દીધી છે કે એ જે છે એના પરિણામ થાય જ છે એવો ભાવ છે એ ભાવ શક્તિને કારણે છે કે છે કે શુદ્ધ પરિણતિ કરવી એવું પણ ક્યાં છે શુદ્ધ પરિણામ તો એના થઈ જ રહ્યા છે શુદ્ધ પરિણામ કરવા એમ પણ નથી માત્ર શુદ્ધ પરિણામ થઈ રહ્યા છે એનો વિશ્વાસ લાવીને એનું લક્ષ્ય કરવાની જરૂર છે શુદ્ધ પરિણામ થઈ રહ્યા છે એટલે શુદ્ધ પરિણતિ કરવી એમ પણ ક્યાં છે એ તો થઈ જ રહ્યા છે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપ છે એટલે એવા પરિણામ શુદ્ધ નિર્મળ થઈ જ રહ્યા છે એમાં કરવાની વાત જ નથી ગુરુદેવ કહે છે કે શુદ્ધ પરિણતિ કરવી એવું પણ ત્યાં ક્યાં છે અદભુત વાત કરી દીધી છે ભાઈ ગુરુદેવ કહે છે કે સંતોએ અદભુત વાત કરી છે અને આપણે કહીએ છીએ કે ગુરુદેવે તો આ અદભુત વાતને આપણને સમજાવી દીધી છે આટલો ઉઘાડ વર્તમાનમાં કોઈએ કર્યો નથી વર્તમાન કહેતા મારે તો એમ કહેવું છે કે છેલ્લા 1000 વર્ષની અંદર પણ આવી વાત આટલી સ્પષ્ટતાથી વાત કોઈએ કરી હોય એવું ખ્યાલમાં નથી મહાપુરુષોએ આ જે વ્યાખ્યાનો કર્યા છે એટલે કે પદ્યમાં અને ગદ્યમાં જે લખાણ કર્યા છે અર્ધમાગધીમાં કે સંસ્કૃતમાં એનો આવો વિસ્તાર માત્ર ગુરુદેવે જ કર્યો છે એમ કહીએ તો ખોટું નહીં મહાવીર સ્વામી ભગવાન 2500 વર્ષ પહેલા થયા અને એ વખતમાં જે વાત હતી એ વાતનો વિસ્તાર કરવાની કોઈની એવી દશા જ નથી વર્તમાનમાં એવી કોઈની દશા જ નથી મહાવીર સ્વામી ભગવાન પછી કુનકુંદાચાર્ય ભગવાન 500 વર્ષ પછી થયા આશરે 450-500 વર્ષ પછી થયા એ પછી અનેક સંતો થયા 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન થયા એમને ઘણો વિસ્તાર કર્યો સંસ્કૃતમાં ઘણું લખ્યું પણ એ વિસ્તારનો એ વિસ્તાર એ પણ ઘણી વાત એવી ગૂઢ હતી કે જે આપણને ન સમજાય કેમ કે આપણે મંદ બુદ્ધિના છીએ એટલે આપણને એ સમજવામાં અઘરી લાગે તો એ બધું ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું કુંદાચાર્ય ભગવાનની વાત જેનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો અને એની સ્પષ્ટતા બધી ગુરુદેવે કરી દીધી એટલે ગુરુદેવને તો એમના પ્રત્યે એવો ભાવ આવે છે કે સંતોએ તો અદભુત વાત કરી છે કે સંતો અદભુત વાત કરી ગયા અને આ આપણા મહાન સંત કેસરી ચોથા ભવે તીર્થંકર થવાના છે સૂર્યકૃતિ દેવ. એમણે તો અહીંયા એક રિવોલ્યુશન લાવી દીધું, ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું અને કેમ સમ્યક દર્શન થાય એની વાતને બહુ સ્પષ્ટ કરી દીધી. પોતાના અંતરના ભાવોને એમણે શબ્દ દેહ આપી દીધો. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ગુરુદેવનો ઉપકાર અનંત ઉપકાર છે. અહીંયા 312 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે જેને પોતાની અનંત રિદ્ધિની આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પવિત્રતા સ્વરૂપ, સ્વચ્છતા સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ એમ અનંત ગુણ સ્વરૂપ રિદ્ધિની દ્રષ્ટિ થઈ છે તેને કહે છે કે ભૂતકાળનો ભોગ રહ્યો નથી, તેથી તેનો તેને પરિગ્રહ રહ્યો નથી. મૂળ ગાથાની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે જેને સમ્યક દર્શન થયું છે એવો જ્ઞાની છે, એને તો પોતાની બધી રિદ્ધિ છે એની દ્રષ્ટિ છે. આનંદ, પવિત્રતા, સ્વચ્છતા, પ્રકાશ એવી અનંત ગુણોની જે રિદ્ધિ છે એની દ્રષ્ટિ થઈ છે. એને હવે ભૂતકાળનો ભોગ તો રહ્યો નથી કે ઉપભોગ પણ રહ્યો નથી, એટલે એવો પરિગ્રહ પણ નથી, એનું લક્ષ્ય પણ નથી, તેથી તેનો તે પરિગ્રહ નાશ પામ્યો છે. અને ભવિષ્યના ભોગની તેને વાંછા નથી, ઈચ્છા નથી. કેમ કે જ્યાં આનંદ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો ત્યાં તેને ભોગની એટલે કે અન્ય ભોગ કે ઉપભોગની વાંછા કે ઈચ્છા ક્યાંથી હોય, એટલે કે ન જ હોય. જેને અંતરમાં અતિન્દ્રિય આનંદની ભાવના ઉછળે છે તેને અન્ય ભોગની વાંછાથી શું કામ છે, એથી એને શું પ્રયોજન છે, એથી એને શું પ્રાપ્ત કરવું છે, એને કાંઈ પ્રાપ્ત કરવું નથી. એટલે એને ભવિષ્યમાં જે કર્મના ઉદય આવે અને એના નિમિત્તે જે સંયોગો સર્જાય એની કોઈ ઈચ્છા વાંછા નથી, એમ એને એવો પરિગ્રહ નથી. હવે વર્તમાનની વાત કહે છે કે અને જે પ્રત્યુત્પન્ન એટલે પ્રતિઉત્પન્ન ઉપભોગ તે રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. આ વાત ટીકામાં કરી એનો અર્થ શું, તો કહે છે કે વર્તમાન ઉપભોગ જો રાગ બુદ્ધિએ હોય તો જ પરિગ્રહપણાને પામે. વર્તમાનમાં જે ઉપભોગ છે એ રાગ બુદ્ધિ હોય, એમાં ઇષ્ટપણું હોય તો એ પરિગ્રહપણાને પામે, એને રાખવાનો ભાવ હોય તો એ પરિગ્રહપણાને પામે. પણ જ્ઞાનીને તો રાગનો વિયોગ છે, એને તો રાગની એકતા જ નથી. એટલે એવા ધર્મી જીવને ભલે રાગ આવે પણ એ રાગનો એને વિયોગ છે, અર્થાત રાગનો પર્યાયમાં સદભાવ નથી. રાગ સારો છે, ઠીક છે એવો એને ભાવ નથી. રાગનો રાગ નથી, ઈચ્છાની ઈચ્છા નથી. જ્ઞાનીને રાગની રૂચિ નથી, રાગનો રાગ નથી. તેને રાગ છે પણ દ્રષ્ટિમાં તેનો વિયોગ છે. દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં અને એવા જ પરિણમનમાં તો એને રાગનો વિયોગ છે. એને એ હેય બુદ્ધિએ માત્ર જાણે છે કે આ રાગ આવ્યો. જ્ઞાનીને રાગ હે છે, તેથી રાગ છે નહીં એમ કહેવામાં આવ્યું. વર્તમાન ઉપભોગ ધર્મીને છે નહીં. આ પ્રમાણે ત્રણેય કાળનો ઉપભોગ ધર્મીને હોતો નથી. પહેલા ભૂતકાળની વાત કરી, ભવિષ્યકાળની વાત કરી અને હવે વર્તમાનમાં જે ઉપભોગ છે, છતાં પણ એ ઉપભોગનું એને સારાપણું નથી લાગતું, એનું ઇષ્ટપણું નથી લાગતું, એ કરવા લાયક છે એવું નથી લાગતું, એમ એને એના પ્રત્યેનો રાગ નથી, એની રૂચિ નથી. માટે એ વર્તમાનનો ઉપભોગ પણ એને પરિગ્રહ રૂપે નથી. એટલે ત્રિકાળી ભગવાન આત્મા જ્યાં નજરમાં આવ્યો, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, અનુભૂતિ થઈ, ત્યાં ત્રણેય કાળના ભોગની વાંછા સમાપ્ત થઈ જાય છે, રહેતી નથી. અને વિશેષ આગળ કહે છે કે પ્રતિત્પન્ન કર્મોદય ઉપભોગ જ્ઞાનીને રાગ બુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી, કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ તેનો અભાવ છે. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે, જુઓ રાગ શુભ હો કે અશુભ હો, જ્ઞાનીની દ્રષ્ટિમાં તો સર્વરાગથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું ભેદ જ્ઞાન થયું છે. સર્વરાગથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું એને ભેદ જ્ઞાન થયું છે. ધર્મીને રાગથી ભેદ જ્ઞાન થયું છે માટે તેને રાગનો રાગ નથી, માટે તેને રાગનો વિયોગ છે. બે વાત લીધી, રાગનો રાગ નથી નાસ્તિથી કહ્યું, અને રાગનો વિયોગ છે એ રીતે લઈએ તો અસ્તિથી કહ્યું. નકારાત્મક ને હકારાત્મક તરીકે વાત કરી, પણ વિયોગમાં એ નકારાત્મક આવી જાય છે, કહેવાની પદ્ધતિનો ફેર છે. પાઠમાં શું કહ્યું છે, વિયોગ બુદ્ધિએ એમ કહ્યું છે ને, જેને આનંદના નિરાકુળ આનંદના રસનો સ્વાદ આવ્યો, એ રસનો સ્વાદ આવ્યો છે એ જ મહત્વની વાત છે. જેને આનંદના નિરાકુળ આનંદના રસનો સ્વાદ આવ્યો તે રાગની દુઃખની ભાવના શા માટે કરે, એટલે કે ન જ કરે. વર્તમાનમાં રાગ આવ્યો છે પણ તેમાં એને એકત્વ નથી, તેથી વર્તમાન ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. રાગ મારો છે એમ પરિગ્રહપણાને પામતો નથી. આગળ કહે છે કે જ્ઞાનીને અનંતાનુબંધી સંબંધી રાગ છૂટી ગયો છે. જ્ઞાની કોણ છે, સમ્યક દ્રષ્ટિ છે. એ ચોથે ગુણ સ્થાને છે ત્યારે પણ એને અનંતાનુબંધી કસાય ની ચોકડી ગઈ છે, એટલે અનંતાનુબંધી સંબંધી રાગ છૂટી ગયો છે. અને તે રાગ છૂટી ગયો છે તો તેને રાગનો વિયોગ છે એમ કહે છે. જ્ઞાનીને રાગ થાય છે છતાં તેને રાગથી સંબંધ જ નથી એમ કહે છે. રાગથી ભેદજ્ઞાન કર્યું છે, રાગ પોતાથી જુદો છે એવું ભેદજ્ઞાન કર્યું છે, તેથી રાગ સાથે તેને કાંઈ સંબંધ નથી. બહુ સરસ વાત સમજાવી દીધી. આગળ પાના નંબર 313 ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને નિજ સ્વસંવેદન જ્ઞાનમાં નિર્મળ આનંદનો નાથ ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા જણાયો અને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો, તેને અહીં કહે છે કે પૂર્વના ઉદયથી વર્તમાન જે ભોગ છે તેમાં રાગ બુદ્ધિ નથી. તો પછી કેવી બુદ્ધિ છે અને કેવી રીતે છે, તો કે એને તો એ ઉપભોગ છે એ હે બુદ્ધિએ વર્તે છે. કેમ કે જ્ઞાનીને રાગ નથી, જ્ઞાની તેમાં વિયોગ બુદ્ધિએ વર્તે છે. કારણ કે અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ તેનો જ્ઞાનીને અભાવ છે. રાગ બુદ્ધિ છે તે અજ્ઞાનમય ભાવ છે, અને જ્ઞાનીને એવી રાગ બુદ્ધિનો અભાવ છે એવા અજ્ઞાનમય ભાવનો અભાવ છે. આગળ પણ 314માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં, અહીંયા પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટીમાં કહે છે કે જ્ઞાન સંપન્ન એવો જ્ઞાની રાગ કે જે અજ્ઞાનમય ભાવ છે તેનો તેને પરિગ્રહ નથી, તેની પકડ એ કેવી રીતે કરે, એટલે કે એની પકડ એ કરતો નથી. જ્ઞાની એવા અજ્ઞાનમય ભાવ ને પકડતો નથી, એવો પરિગ્રહ એને હોય નહીં, એવા પરિગ્રહની પકડ એ કેવી રીતે કરે, એટલે કે ન કરે. હવે આ વાત કરી એટલે કોઈકે પ્રશ્ન કર્યો કે રાગ તો એક સમયનો છે તો તેને કેવી રીતે પકડી શકાય. આ પકડ શબ્દ વાપર્યો ને એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે જે એક સમયનું એને આમે ક્યાં પકડાય છે, પકડાતું તો નથી. તો પછી તમે આ રાગની અજ્ઞાનમય ભાવની પકડ નાનીને નથી એમ કહો છો, પણ કોઈને ન હોવી જોઈએ. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ભાઈ, રાગ જે સમયે છે તે જ સમયે તે મારો છે, અથવા એનાથી મને લાભ છે એમ અજ્ઞાનીને પકડ હોય છે. એ જ સમયે રાગ આવ્યો એ જ સમયે એને અજ્ઞાનીને એ રાગથી લાભ છે અથવા તો એ રાગ મારો છે એમ પકડ છે. અને આવી પકડ જ્ઞાનીને નથી હોતી, બહુ સ્પષ્ટ કરી દીધું છે અહીંયા. પકડ તો તે એક સમયે જ હોય, બીજા સમયે નહીં, કે પહેલા સમયે રાગ થયો ને પછી બીજા સમયે પકડવાનો પ્રશ્ન જ નથી. એ જ સમયે એની અંદરમાં એમ છે, જે રાગ આવ્યો છે એ રાગ પોતાનો છે એવો ભાવ છે, કે અથવા એ દ્વારા એને લાભ છે એવો ભાવ એ જ સમયે છે એમ અજ્ઞાનીને પકડ હોય છે. પહેલા સમયે રાગ આવે અને તેને બીજા સમયે પકડો એવી પકડની વાત અહીંયા નથી ભાઈ. પરંતુ જ્ઞાનીનો ઉપયોગ તો સ્વમાં વળેલો છે, પોતાનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે એવા જ્ઞાનીને એ સમયે પણ રાગ મારો છે એમ નથી હોતું, એવી પકડ હોતી નથી. રાગના કાળે જ્ઞાની એ રાગને માત્ર જાણે છે, કેમ કે એ પોતે સ્વ તરફ વળેલા છે. રાગના કાળે જ્ઞાનીને તો જ્ઞાનની તે જ્ઞાનની ને આનંદની પકડ છે, જ્ઞાનમાં જ એ તો રહ્યા છે, એટલે એ રાગની પકડ નથી. રાગને તો તેણે જ્ઞાનથી જુદા પાડી દીધા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે અને આ રાગ એ પોતાથી જુદું છે. એ સમયે જ્યારે રાગ છે એ જ સમયે એવી એમની શ્રદ્ધા માન્યતા અને એવું પરિણમન હોય છે કે જ્ઞાનમાં એને પોતાથી જુદા જાણે છે એ જ સમયે. તેથી જ્ઞાનીને નિદ્રા થાય છે, આવી વાત છે. અને કેવળ વિયોગ બુદ્ધિએ જ, એટલે હે બુદ્ધિએ જ પ્રવર્તો તે ખરેખર પરિગ્રહ નથી. જોયું, જ્ઞાનીને રાગ છે, જ્ઞાનીને રાગ છે, પણ એ શા માટે છે? તો કે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો રાગ છે. પણ એ રાગ કેવો છે અને કેવી રીતે છે? તો કે એ કેવળ વિયોગ બુદ્ધિએ છે, એટલે હે બુદ્ધિએ છે. અને જ્ઞાની રાગ બુદ્ધિએ પ્રવર્તો નથી, એટલે કે અજ્ઞાનમય ભાવે પ્રવર્તો નથી, એમ પેલા નાસ્તિતિ કહ્યું. અને હવે કેવળ વિયોગ બુદ્ધિએ જ પ્રવર્તે છે એમ અસ્તિતિ કહે છે. જ્ઞાની રાગમાં હે બુદ્ધિએ પ્રવર્તમાન છે, કેમ કે વ્યવહાર રત્નત્રયનો રાગ પણ પોતાની ચીજ નથી એમ તે માને છે. આ પ્રમાણે કેવળ હે બુદ્ધિએ જ પ્રવર્તમાન, તેને રાગ ખરેખર પરિગ્રહ નથી. આગળ પાના નંબર 315 ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, સમકિતિ જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન ને આનંદની ભાવનાની શું વાત કરવી? સમકિતિ જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન અને આનંદની આપણે જો વાત કરીએ તો એને તો એવું સદાય એવું પરિણમન હોય છે. અને એની ભાવના કેવી હોય? એની ભાવના તો સ્વરૂપની પ્રાપ્તિની જ હોય, એની ભાવના કઈ રાગની હોય નહીં. એટલે એ કઈ રાગની ભાવના કરતા નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે સમકિતિ જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન અને આનંદની ભાવના કરે કે રાગની ભાવના કરે? સમકિતિ એ આનંદની ભાવના કરે, જ્ઞાનની ભાવના કરે કે રાગની ભાવના કરે? શેની ભાવના કરે? સમકિતિ મળ્યા હોય તમને તો એ ખ્યાલ આવે કે એને કોની ભાવના છે. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની ભાવના છે, એને રાગની ભાવના હોતી નથી. ધર્મીને અનાગત ઉપભોગની વાંછા નથી, ભવિષ્યના ઉપભોગની વાંછા નથી, એવા રાગની વાંછા નથી, એવી ભાવના પણ નથી. જેને તે વર્તમાનમાં હેયપણે છે, વર્તમાનમાં પણ જેને એ હેયપણે જાણે છે, તો પછી ભવિષ્યના ઉપભોગ માટે એની વાંછા ક્યાંથી કરે? ન જ કરે. આગળ 316 પાના પર કહે છે, કંઈ કહે છે કે જ્ઞાનીને અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા એ નથી કરતા. કર્મના ઉદયોને અહિતરૂપ જાણે છે એટલે એના ઉદય દ્વારા ભવિષ્યમાં મને આમ મળે ને તેમ મળે એવી એમની વાંછા હોતી જ નથી. વળી વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી. વર્તમાનમાં જે ઉપભોગ છે એને એ હે બુદ્ધિએ જાણે છે એ સારું છે એમ નથી, એનો રાગ નથી. કારણ કે જેને હે જાણે છે તેના પ્રત્યે રાગ કેવી રીતે હોય? એટલે કે ન જ હોય. એટલે હવે સરવાળો કહે છે કે આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મ ઉદય નો ઉપભોગ છે તે પરિગ્રહ નથી. મૂળ વાત આ હતી, પણ ગુરુદેવે ઘણો વિસ્તાર કરીને ઘણી બીજી બધી વાત આપણને સમજાવી દીધી. કહે છે કે જ્ઞાનીને જ્ઞાનની આનંદની જ ભાવના છે, રાગની ભાવના નથી. તેથી ત્રણ કાળ સંબંધી ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણાને પામતો નથી. અને હવે કહે છે કે જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેળા કરે છે તે તો પીડા સહી શકાતી નથી, તેનો ઇલાજ કરે છે. રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ આ નબળાઈનો દોષ છે. હવે આ વાત કરી એટલે લોકોને પ્રશ્ન થાય, એટલે એનું સમાધાન અહીંયા ગુરુદેવે આપી દીધું છે. શું કહે છે? જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેળા કરે છે, એટલે શું? ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો જરી નિમિત્તથી સમજાવ્યું છે, બાકી બાહ્ય સાધનો કોણ ભેળા કરી શકે? બાહ્ય સાધનો ભેગા કોણ કરી શકે? આ તો નિમિત્તથી કહ્યું છે. તે પ્રકારનો રાગ આવ્યો છે તો પછી સાધનો ભેગા કરે છે એમ નિમિત્તથી કહેવામાં આવ્યું છે. બાકી એવા સાધનોને ભેગા કોણ કરે? ભેગા કોણ કરે? પરદ્રવ્યને કોણ એકત્ર કરી શકે? પરદ્રવ્યને એકત્ર કરી શકે એમ જો કહીએ તો સિદ્ધાંત ખોટો પડે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એ સિદ્ધાંત ખોટો પડી જાય. એટલે એમ નથી, પરદ્રવ્યને કોણ એકત્ર કરી શકે? કોઈ એકત્ર કરી શકે નહીં. તો અહીંયા નિમિત્તથી સમજાવ્યું છે. પરદ્રવ્ય છે એ સ્વતંત્ર રીતે પરિણમે છે, એને આપણે કંઈક લાવીએ ને ક્યાંક ગોઠવીએ ને આવું બધું ક્યાંથી થવાનું છે? એટલે પરદ્રવ્ય તો જળ સ્વતંત્ર, તેને પોતાથી પરિણમન હોય કે આપણે એનું પરિણમન કરાવીએ, એ તો પોતે પોતાથી પરિણમે છે. એટલે એવા કોઈ પરદ્રવ્યોને કંઈ એ ભેગા કરી શકતો નથી. એટલે એ તો અહીંયા નિમિત્તથી સમજાયું છે. બાકી એ સાધનોને ભેગા કરે એમ ક્યાં બને? એ બને જ નહીં. જો કોઈ જ્ઞાની પુરુષો હોય અને એ વિવાહ આદિ કરે છતાં તેમાં જે રાગ છે તો એ રાગને એ દુઃખરૂપ માને છે. એટલે એ જે રાગ આવ્યો વિવાહ કરવાનો, લગ્ન કરવાનો, એને એ દુઃખરૂપ માને છે, પોતાની નબળાઈ માને છે અને એને એ હેય બુદ્ધિ એ માને છે. એ તો રાગરૂપી રોગના ઇલાજ તરીકે તત્કાલ તે ઉપાય કરે છે, પણ તેમાં તેને એકત્વ બુદ્ધિ નથી. શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી હરનાથ ભગવાન, એ ત્રણેય તીર્થંકર ભગવાન એ ચક્રવર્તી હતા. શાયિક સંકિતિ હતા, જન્મથી શાયિક સમ્યક્ત્વ લઈને આવ્યા હતા. દરેક તીર્થંકર ભગવાન જન્મથી શાયિક સંકિતિ હોય છે અને આ તો પાછા ચક્રવર્તી હતા અને કામદેવ પણ હતા. શાંતિનાથ ભગવાનની તો શું વાત કરી. અને એમને 96,000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે આ રીતે રાગમાં હે બુદ્ધિએ રાગના એક અંશને પણ પોતાનો માનતા ન હતા, માત્ર રોગનો ઉપચાર એટલે ઇલાજ કરતા હતા. કહ્યું ને કે જ્ઞાની જે વર્તમાન ઉપભોગના સાધનો ભેળા કરે છે તે તો પીડા સહી શકાતી નથી, તેનો ઇલાજ કરે છે. રોગી જેમ રોગનો ઇલાજ કરે છે તેમ, એનો અર્થ શું? રોગી જે રોગનો ઇલાજ કરે છે તેને તે શું ભલો જાણે છે? ભલો જાણે તો કાયમ કર્યા જ કરે એમ નથી. રોગી જે રોગનો ઇલાજ કરે છે તેને એ ભલો જાણતો નથી. શું એમ માને છે કે રોગ નિરંતર રહે અને એનો ઇલાજ કર્યા કરીએ અને કાયમ એ રહે ને આપણે એ જ ઇલાજ કર્યા કરીએ, એવી એની ભાવના છે? કોઈની એવી ભાવના આવતી નથી. ગુરુદેવ કહે છે કે શું તે એમ માને છે કે નિરંતર રોગ રહેજો અને તેનો ઇલાજ પણ કાયમ કરવાનો રહેજો, જેથી સૌ જોવાવાળા ઘણા માણસો નિત આવતા રહે? રોગ હોય તો માણસો જોવા આવે ને, ખબર કાઢવા આવે ને, અને પછી ઇલાજ પણ કાયમ થયા કરે, આવી બધી ભાવના કોઈને હોય છે? કોઈને નથી હોતી. તો એ રીતે ધર્મીને પણ એ રાગના રોગની પીડા છે અને તેનો ઉપભોગ વડે ઇલાજ પણ કરે છે, પણ એ બધું હે બુદ્ધિએ, એ છોડવાની બુદ્ધિએ એને કાંઈ ગમતું નથી. તેને રાગની કે તેના ઉપચારની ઈચ્છા નથી, ભાવના નથી, એને માત્ર એ જાણે જ છે. આ બધી વાત કરી એટલે અહીંયા પાના નંબર 318 ઉપર એક પ્રશ્ન કર્યો છે કે તો પછી એ લગ્ન શું કામ કરે? ગુરુદેવ કહે છે કે પણ એવો રાગ આવ્યા વિના રહેતો નથી. પૂર્વકર્મના ઉદયો છે અને એ વખતે હજી ચારિત્રની એટલી નબળાઈ છે એટલે એવો નબળાઈનો દોષ છે, એટલી પોતાની અશક્તિ છે, એમને આશક્તિનો ભાવ નથી. એટલે રાગ આવે છે અને પણ એ આવે છે તો પણ એ હે બુદ્ધિએ જ છે, એ ઉપાદે બુદ્ધિએ નથી. એટલે જ્ઞાની એને માત્ર જાણે જ છે. તો આ રીતે આપણે 215મી ગાથા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખ અનંત સુસંત ચરી દી